એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ઈશ્વર પેટલીકરની વાર્તા મધુરા સપના. ઓડિયો પઠન અલ્પા જોશી. વિનોદ ઉપર પ્રથમ દ્રષ્ટિ પડતા જ સુશીલાના મનમાં એવી છાપ પડી ગઈ કે જાણે એ એનો વર ના હોય. વરને તો એણે લગ્નવેદિ આગળ પાનેતરમાં સંતાયેલી આંખે એક જ વખત સ્પષ્ટ જોયો હતો. છતાં એ વખતની જે સ્મૃતિ એના હૃદયપટ પર કોતરાઈ હતી એ સર્વ વિનોદમાં મૂર્તિમંત થતી એને લાગી. અધૂરામાં પૂરું એના વરનું નામ પણ વિનોદ જ હતું. એટલે વિનોદને પ્રથમ જોતાં જ સુશીલાના હૃદયમાં જેમ સ્વસુરગૃહથી અનભિજ્ઞ કન્યા વરને દેખીને શરમાઈ જાય, સંકોચાઈ જાય, લજ્જાની લાલી મોં ઉપર ઉપસી આવે અને હૃદય ધડકી ઉઠે તેમ એ સર્વ ભાવો સહજ જાગ્યા. જોકે એ સારી પેઠે જાણતી હતી કે વિનોદ તો બદલી થવાથી અહીંની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરવા આવ્યો છે અને તે પણ આ જ મકાનમાં રહેતા સુમનભાઈની જગાએ. એટલે એની લજ્જા ખરી રીતે તો એક જાતની મૂર્ખાઈ જ હતી. પણ ફોટોગ્રાફની પ્લેટ ઉપર એક વખત પડેલી છાપ જેમ ભૂંસાતી નથી તેમ એ બધું જાણ્યા છતાં સુશીલાનો સંકોચ ગયો નહીં. પિતાએ કચેરીના માણસોનો હંમેશ ખપ માની વિનોદ જોડે પરિચય કરવા બીજે દિવસે સવારમાં ચાનું આમંત્રણ આપ્યું ત્યારે સુશીલા હજુ એનો સંકોચ ન ગયો હોય તેમ લાજતી, શરમાતી, વછલો ઉમરો ઓળંગતી હતી. ત્યાં તો એણે પિતાને વાત કરતા સાંભળ્યા, અમારા નાના જમાઈને તમારી મોંકળા બરાબર મળતી આવે છે. એક જ ઘાટ, એક જ રંગ અને ખણ કરતો સુશીલાના હાથમાંથી પડેલા પ્યાલાનો રણકાર થયો. શું થયું, પ્યાલો પડ્યો કે? પિતાએ વાતને પડતી મૂકી પૂછ્યું. રસોડામાંથી માં ખીજાઈને બોલી, છોડીના તો દેઈ જાણે હાથ જ ભાગલા હોય તેમ તે ભૂ ભૂ નાખી જ દે છે. બહારના માણસોના દેખતા પ્યાલા જેવી નજીવી વસ્તુ સારું કંકાશ કરો એ વેપારી મગજના પિતાને ઠીક ન લાગવાથી એ બોલ્યા, ચાલ હવે એની કચકચી બીજો. પણ માં વચ્ચે બોલી ઉઠી, એ તો સહેજ રહી ગયો, નહીં તો એનો પગ શેકાઈ જાત ને. તમે જ્યારે હોય એનું ઉપરાણું લો છો, પણ આવું કરે તો પારકા ઘરમાં પોસાય. તમને તો કોઈ ના કહે, પણ મને તો સંભળાવે ને કે એની માય કેવી કે છોડી 15 વર્ષની થઈ તોય જોઈ ચાલતા નથી શીખવ્યું. અને સુશીલા પ્રથમ ગ્રાસે મક્ષિકાની માફક વર આગળ જ પોતાની નાલાયકીનું પ્રદર્શન થયું હોય તેમ પ્યાલા મૂકવા આવી, પણ નીચું ગાલી ઝટપટ ચાલી ગઈ અને ફજેતીની મારી પોતાનાથી રડી દેવાશે માની એણે અંદર જ જતા જતા છેડાવાથી આંખ લૂછી નાખી. પિતા વાત આગળ કરવા માંડ્યા, છોડી નામ પ્રમાણે એવી સુશીલ છે કે મરતાને મેર કહે તેવી નથી, અને ઘર એવું મળ્યું છે કે કડશી માણસોના કામે બિચારી અડધી થઈ જશે એટલે વડાવવા જેવી થઈ છે. એ લોકો ઉતાવળ કરે છે પણ જમાઈને આટલી પરીક્ષા બાકી છે, જો કંઈ નોકરી લાગી જાય તો બારોબાર ત્યાં જ મોકલી દઉં એ વિચારે જરા ઢીલું નાંગરીને બેસી રહ્યો છું. અંદર સાંભળી રહેલી સુશીલાના મનમાં એ શબ્દો જાણે પોતાને તેડવા આવેલા વરને પિતા પોતાને સારી રીતે સાચવવાની ભલામણ કરતા હોય તેવા લાગતા હતા. વગર પરિચય વાતચીત ન કરી શકવાના સ્વભાવવાળો વિનોદ કંઈ ન બોલ્યો એટલે એમણે પૂછ્યું, કે મારું કહેવું ખોટું છે? તમારે ઘેર ગમે તેટલી ઉપાધિ હશે પણ અહીં સુભદ્રાબેનને છે કોઈ જાતનું દુઃખ? અને વિનોદના ગયા પછી સુશીલા ચોકડીમાં ચાના પ્યાલા સાફ કરતી હતી ત્યારે માતા પિતા એની જ વાત કરતા હતા. માં, નાની ઉંમરમાં નોકરી સાડી મળી ગઈ છે. પિતા કહે, આપણા વિનોદ પ્રસાદને એ બે સાવ સરખા જ દેખાય છે. માએ કહ્યું, પાછા નામે એક જ છે. ધીમે રહી કાન દઈ સાંભળતી સુશીલાના હાથમાંથી વળી રકાબી લપસી ગઈ અને માં બરાડી ઉઠી, તમે કહો છો કચકચ ના કરીશ, પણ તમે જ કહો, આવા ભાંગલા હાથની પારકી છોકરી આપણા જ ઘરમાં પોસાય? વળી કાયા કોમળ ને કરમ કઠણ એમ સાસરી ધોરી માણસનું મળ્યું છે કે મુઆ બિચારીને કચરી ના નાખે તો જ સારું. પિતા કહે, આ વિનોદ પ્રસાદની માફક કંઈ નોકરી મળી જાય તો છોને ઘરમાં ધોરી માણસ રહ્યા, છોડીને ત્યાં રહેવા વારો આવે ત્યારે ને. સાચે જ જેને નોકરી મળી ગઈ હોય તેમ રાજી થતાં માં બોલી, એમના જેવી નોકરી મળી જાય ત્યારે તો કશી ઉપાધિ જ નહીં. એ દાડે વિનોદ 11 વાગે કચેરીમાં ગયો તે પહેલાં સુશીલા સ્વગૃહે પધારેલા ભાવિ પતિને કન્યા જેમ પડદા પાછળ પોતાની જાતને છુપાવી નિરખવા પ્રયત્ન કરે તેમ વારે વારે બહાર ગેલેરીમાં આવી વિનોદની ઓરડીમાં ડોખ્યું કરી જતી. એક વખત એ પીઠ ભણી કંઈક કાગળિયા ફેરવતો જણાયો ત્યારે એની લાંબી ગરદન, કાનના વળાંક, વાંકડિયા વાળની ઉડતી લટો અને એક બાજુથી દેખાતી ઘાટીલી આંગળીઓ એ જોઈ રહી, જાણે કોઈ શિલ્પી મૂર્તિના અંગોપાંગની કળાની દ્રષ્ટિએ પરીક્ષા કરી એની સુરેખતા માટે ખુશ થતો હોય તેવા ભાવ સુશીલાના મુખ ઉપર જણાતા હતા. વિનોદ હાથમાં ના કાગળિયા નીચે મૂકી ડોક ઊંચી કરવા ગયો ત્યાં તો સુશીલા અંદર ઓરડામાં સરી ગઈ. બીજી વખત એણે ડોખ્યું કર્યું ત્યારે વિનોદ પૂછતો સંભળાયો, સુભી હજુ કેટલી વાર છે? સુભદ્રા અંદર રસોડામાંથી બોલી, હજુ 10:30 થયા નથી, તે પહેલાં રસોઈની બૂમ મારવા લાગ્યા. વિનોદ કહે, 10:30ને પેટમાં દુખે છે, 10 મિનિટ બાકી છે. સુભદ્રા કહે, ત્યારે મારે રોટલી જ બાકી છે. વાત થઈ રહી એટલે વિનોદ મોં ફેરવવા ગયો ત્યાં તો સુશીલા ઘરમાં જતા બબડી, હાથ મારી ભાઈ, મિનિટો ગણો છો? એના કરતાં સરસામાન મોડો ગોઠવી રસોઈ વહેલી કરી હોત તો બગડી શું જાત? અને છેલ્લી વખત સુશીલા ડોક્યો કરવા ગઈ ત્યારે વિનોદ કચેરીમાં જવા તૈયાર થઈ બારણામાં જ મળ્યો. 4 આંખો એક થતાં કોઈએ લાકડીનો જબ્બર ફટકો લગાવ્યો હોય અને બેવડ વળી જવાય તેમ સુશીલા ગૂંચડું જ વળી ગઈ. એના મોં ઉપર એટલું લોહી ચડી આવ્યું કે જો આંગળી અડકાડી હોત તો જાણે રંગાઈ જાત. બપોરે 2 વાગે માએ સુભદ્રાને ચા પીવા બોલાવી ત્યારે એને જોઈ સુશીલાને જુદો જ વિચાર આવ્યો. વિનોદથી જોકે એ વર હોય તેમ સંકોચાતી હતી, પણ એથી સુભદ્રા એને આંખની કણી માફક ખૂંચવી જોઈએ તેમ ખટકતી ન હતી. હા, સવારમાં એણે વિનોદ સાથે ચર્ચા કરતી સાંભળી ત્યારે એનું હૃદય ડંખ્યું હતું, પણ પોતાની ગમે તેટલી લાગણી દુભાય પણ એમાં કોઈ ઉપાય ન હોય તેમ એ મૂંગી પ્રાર્થના કરતી, બાઈ મારાથી તો ઉઘાડી પડી સેવા થાય એમ નથી, માટે તને વિનંતી કરું છું કે મારે બીજા કોઈ કોડ નથી, પણ એમને તું જેટલા રાજી રાખીશ એટલી હું રાજી રહીશ. અને એ જ ભાવના પ્રત્યક્ષ જણાવવા એણે ચાય સરસ બનાવી હતી, નાસ્તાની વાનીઓ ચાખીને ખાતરી કરી મૂકી હતી. માએ વખાણ કરતાં ઠપકો આપ્યો, આમ જીવ ઠેકાણે રાખી રોજ ચા બનાવતી હોય તો કેટલું સારું. સુભદ્રાએ પોતાનો સૂર પુરાવ્યો, ચા સરસ થઈ છે, પુત્રીના વખાણ કઈ માને ન ગમે. માએ કહ્યું, ગુણમાં, હોશિયારીમાં, ચાલાકીમાં જેવા ગણો એમાં આ વધે, મોટી છે તો ચપળ પણ જરા ભોળી, અને ભોળિયાના ભગવાન કહે છે એ ખોટું નહીં, વગર મુશ્કેલી એને એવું મળી ગયું છે કે અમારે એના તરફનો ઉજાગરો જ નહીં, અને આ મુઈ નાનપણથી એવી પાક્કી અને બદમાશ કે એનું કર્મે પાક્કું નીકળ્યું, એના સારું આકાશ પાતાળ એક કરી નાખ્યું, પણ ઘર હોય ત્યાં વર ના હોય, વર હોય ત્યાં કોડનું ઠેકાણું ના હોય, છેવટે આ કર્યું છે એ તો મારા ભાઈ ઠીકા ઠીક છે, પણ ખરું પૂછો તો છોકરો જોઈને જ પડતું નાખ્યું છે, તમારે શોધવા જવાનું જ નહીં, તમારા ઘરમાં છે એ બેને ભેગા કર્યા હોય તો વર્તાય નહીં. સુશીલાએ સોડ્યું વધુ સંકોચ્યું. સુભદ્રાએ પોતાની વાત કરી, સૌ સૌનું કરમ છે, હું પહેલેથી જ એવી હરામ કે કોઈ કામને અડું જ નહીં, 12 વર્ષની થઈ ત્યાં સુધી તો દોરડું વાળતા કે કપડાં નીચવતાય આવડે નહીં, માં તો બિચારી ઓરમાન એટલે વગોવાની બી કે કશું કહેતી નહીં, પણ તોફાન કરતી હોઉં ત્યારે જો પિતા આવી ચડે તો માની ઉધડે જ લઈ નાખતા, આ છોડી તો તું ભાવ બગાડીશ, પારકે ઘેર આખા હાડકાની જઈને ઊભી રહેશે ત્યારે રોજ આપણે ગાળો ખાવી પડશે, વળી મને પરણાવી ત્યારે ખબર ન હતી કે પરદેશ રહેવાનું મળશે, પણ અત્યારે બધાએ કહે છે મુઈ નાનપણમાં કશા કામને ન અડી ને મોટપણે કામ કરવા વારો ન આવ્યો, એ તો સુશીલાના ભાગ્યમાં હોય તો તમને લાગે કે મોટી સુખી છે, પણ એથી વધારે એને સુખ મળે. માએ એ પ્રસ્તાવ સ્વીકારતા કહ્યું, અમે સવારમાં એ જ વાત કરતા હતા, એમને નોકરી મળી જાય તો કંઈ ઉપાધિ નથી. સુભદ્રાએ વગર અનુભવે કહ્યું, ભણેલાને નોકરીનો શું ટોટો, આ નહીં ને બીજી. માએ પોતાની ઈચ્છા પરિપૂર્ણ થતી હોય તેમ કહ્યું ત્યારે અમે છોકરો જોઈને જ પડતું નાખેલું ને. અને સુભદ્રા ગઈ ત્યારે સુશીલાના મગજમાં એ બીજ મૂકતી ગઈ કે એનો વિનોદ પણ થોડા દિવસમાં નોકરીએ જશે, પોતે પણ સુભદ્રા જેવું સુખી સ્વતંત્ર જીવન જીવી શકશે. અને એણે સવારમાં સાંભળેલી વિનોદના સુભીના મીઠા અવાજમાં એક અક્ષર ફેર કરી જાણે કોઈ બોલાવતું ન હોય, સુશી, તેવો એને ભાસ થયો. સાંજે એ રસોડાના પાછલા ભાગમાં હતી, ત્યાંથી એણે વિનોદના બૂટનો અવાજ પારખ્યો. ભાખરીનો લોટ બાંધવા કાઢ્યો હતો, છતાં એને બહાર ડોક્યું કર્યા વગર ચેન ન પડ્યું. વચલાખંડમાં બેઠેલી માની નજર ચૂકવવા એણે ખાલી નાક ખંખેર્યું અને એ અવાજે સુભદ્રા સાવધ થઈ હોય એમ બોલી, તમે શું, કોઈ દેખે તો? એમ બોલતા એ દૂર ખસી ગઈ અને સુશીલાની નજર અંદર ડોકાઈ ત્યારે સુભદ્રા ગુલાબી ગાલ ઉપર પ્રસ્વેદના ટીપા બાજ્યા હોય તેમ હાથ વથી સાફ કરતી હતી. લોટમાં પાણી રેડતા રેડતા એના મનમાં વિનોદ માટે સ્વાભાવિક મમતા હતી, તેમાં ઉમેરો થયો, કેટલો પ્રેમ રાખે છે, 5 કલાકના વિયોગમાં તો પ્રવેશતા જ ચુંબન દીધું, પણ હુંઈ કેવી, નાક ખંખેરી એમને પૂરા ભેટવાય ન દીધા, ચૂપકેથી જોઈ લીધું હોત તો? જાણે કોઈ એના મધુરા ગાલે ચુંબન લીધું હોય તેમ એણે એને સાફ કરવા ભીનો હાથ ઘસી કોરા ગાલને ભીનો કર્યો અને માએ અંદર પગ મૂક્યો. ત્યારે પ્રિયતમ સાથે વાત કરતી મુગ્ધા શર્માએને લજ્જા છુપાવવા કામે વળગી જાય તેમ સુશીલા લોટને બાંધવા વળગી ગઈ. માં જોતા જ બોલી ઉઠી, તારું ભાન બળી જાય, આટલું બધું પાણી ભભડાવી તારું કપાળ બાંધવા બેઠી છે, લોટ કેટલો બધો ઢીલો થઈ ગયો? સુશીલા જવાબ આપ્યા વગર પોતાની ભૂલ સુધારવા બીજો લોટ લેવા ઉઠી એટલે માં ખીજાઈને બહાર જતા બોલી, આવું ને આવું કરજે એટલે વહેલી ભીખ માંગવી પડે. રાત્રે સૂતી વખતે એને સુભદ્રાના બંધ બારણાની તિરાડમાંથી અંદર જોવાનો ભાવ થયો, પણ એનું મન બોલી ઉઠ્યું, હેન્ડ મારી ભાઈ, એમ બીજાની ચેષ્ટા જોતા લાજતી નથી? અને કદાચ એણે એ ઈચ્છા ડાબી ન હોત તો એ જડ મિસ્ત્રીએ બારણા બનાવતી વખતે એની આવડતની ધૂનમાં સાંદ એવી સજ્જડ બેસાડી હતી કે અંદર કે બહારથી કંઈ જોઈ શકાય તેવું હતું જ નહીં. છતાં સુશીલાએ અંદર જતા વિનોદનો સૂર સાંભળ્યો એટલે અટકી ગઈ. સુભી, તું જઈશ એટલે મને બિલકુલ નહીં ગમે. જાઓ જાઓ, અમસ્તુ મીઠું બોલી શું કરવા સારું લગાડો છો? ખોટું કહું છું, સુશીલાએ સામો પ્રશ્ન સાંભળ્યું. પણ વિનોદ સુભદ્રાને પોતાની પાસે વધુ ખેંચી આંખમાં આંખ પરોવી ગાલે મીઠી ટપલી મારી પૂછી રહ્યો હતો. એ દ્રશ્ય જો સુશીલાના જોવામાં આવ્યું હોત તો એ ક્યાંની ઘરમાં ચાલી ગઈ હોત અને સુભદ્રા જાણે એ સ્થિતિમાં જ વધુ આનંદ હોય તેમ અનિમેષ નયને તાકી રહી હતી. વિનોદે આગળ કહ્યું, અહીં હજુ નવે નવું એટલે હું બાવરા ભૂતની પેઠે આ ખૂણેથી પેલે ખૂણે આંટા મારું ત્યારે ને? સુશીલાનું અંતર પોકારી ઉઠ્યું, કેટલી માયા રાખે છે. સુભદ્રાએ જવાબ આપ્યો, તમારે ઓછો આખો દાડો ઘેર બેસી રહેવાનું છે, સવારમાં તો ખાવા પીવાથી પરવારો ત્યાં સુધીમાં કોર્ટમાં જવાનો વખત થાય અને રાતે તો હરગોવિંદભાઈ ઘેર હોય જ, ઘરના બધા કેટલા માયાળુ છે. વિનોદ હસીને કહેતો હે એમ સંભળાયો. એટલામાં ઘરના બધાને ઓળખી આવી ખરી કે? સુભદ્રાને કંઈ યાદ આવતા હસી જવાયું. વિનોદે પૂછ્યું, કેમ હસવું આવ્યું? સુભદ્રા મીઠું મીઠું હાસ્ય ચાલુ રાખતા બોલી, સવારમાં તમે ચા પીવા ગયા હતા તે વખતે સુશીલાના હાથમાંથી પ્યાલો પડી ગયો હતો. પોતાનું નામ આવતા સુશીલા સાંભળવા અધીરી થઈ. વિનોદે કહ્યું, એમાં તો બિચારીને મનછાબેને કેટલાય વાના કરી નાખ્યા. સુશીલાનું અંતર આનંદથી ફૂલી ઉઠ્યું, કેટલી લાગણી છે. સુભદ્રા આગળ બોલી, એ જ વાત મનછાબેને મને બપોરે કહ્યું, મેં તો એમને બરાબર જોયેલા નહીં એટલે છોડીને બે વાના કહેવાઈ ગયા, પણ પછી મેં બહાર નીકળી એટલે સારી રીતે જોયા ત્યારે ખબર પડી કે છોડી બિચારીનો કશો દોષ ન હતો, મને જ થયું કે જાણે અમારા જ વિનોદ પ્રસાદ. એટલે એ બિચારી શર્માએ એમાં શી નવાય ને? પછી એના બાપે કહ્યું, સુશીલા સુડી સોપાડી લાવ જોઈ, પણ એનો ક્ષોભ હું જાણી ગઈ હતી એટલે મેં જ કહ્યું લાવો ને હું જ લેતી આવું. અંદર જઈ જોયું ત્યારે તો મુઈ વરને દેખીને શરમાઈ જાય એમ સંકોચાઈ ગઈ હતી. પોતાના અભાવ માં જાણી ગઈ છે એ માની સુશીલા સાવધ થઈ એને અંદર જતા રહેવાનું મન થયું, પણ વિનોદ શું કહે છે તે સાંભળવા એના પગ ખસ્યા નહીં. વિનોદે હસતા હસતા કહ્યું, મારા તે કેટલા રૂપ છે. ચંપાબેનનો ભાણો મને જોઈ મામા મામા કરવા માંડ્યો ત્યારે એમણે કહ્યું, વિનોદભાઈ છોકરુંય કેવી મોકળા ઓળખે છે. મારા ભાઈને તમે જોયા હોય તો તમારા જેવા છે. આપણે વિજયાપુર હતા ત્યારે મોહન પટાવાળો કહેતો કે તમને જોઉં છું ત્યારે મને અહીં પહેલાં મુનસાફ સાહેબ હતા તે યાદ આવે છે, અને વળી અહીં આવ્યો ત્યારે મારું બીજું રૂપ જડ્યું, ને હજુ અણજાણ્યા કેટલા રૂપ હશે તેની કોને ખબર. સુશીલા વધુ સમય થવાથી માં બૂમ પાડે તે પહેલાં ચાલવા જતી હતી. ત્યાં સુભદ્રાનો અવાજ આવ્યો ને એના ઉપડેલા પગ અટકી ગયા. એમાં કંઈ નવાઈ છે, ઘણા નહીં મોકળા મળતી આવે છે, પણ એમાં મારે કોઈ વખત રાંડી બેસવા જેવું થાય ને. તમને હું સારી સસ્તી મળી છું, જ્યારે હોય ત્યારે મારા મોતની જ વાત. વિનોદ હસતો સંભળાયો, મોત આવે ત્યારે તો સારું જ તો, પણ આ તો બીજા ભૂલવવામાં પડે છે તેમ કદાચ તું મારા એ રૂપધારીને જોઈ ભૂલી પડી એમની સાથે ચાલી જાય ત્યારે દમયંતી નળને શોધતી વનવન ભટકતી હતી, તેને બદલે મારે દમયંતીને શોધવા ક્યાં ક્યાં ભટકવું. ખોટો રોષ કરતા સુભદ્રા બોલી, જાઓ જાઓ, તમને તો જેમાં હોય તેમાં મસ્કરી સૂજે છે. અને હવે તો અંદરથી માની ઉધરસનો અવાજ આવ્યો, એટલે ઈચ્છા અનિચ્છાનો વિચાર કર્યા વગર સુશીલા અંદર જઈ પથારીમાં સૂઈ ગઈ. સુશીલાને ખાતરી થઈ કે એને પોતાનો જેવો અનુભવ નથી થયો, પણ માને એ જ વિચાર આવ્યો છે ત્યારે એનું મન વધારે કલ્પનાએ ચડ્યું. પોતાનો વિનોદ આવો છે ત્યારે હૃદય આવું નહીં હોય, અને મને જો કહે, સુશી તારા વગર મને નહીં ગમે, તો હું મોત આવે ને તોય એનાથી અડગી ન થાઉં, અને સુભદ્રાબેનના જેવું ભાગ્ય કેટલાનું હશે. મોટીબેનના સુખની વાત માં કરે છે, પણ એના ઘરમાં ગમે તેટલા પૈસા હશે, પણ એથી એનું શું દળદળ ફીટ્યું. હું 15 દિવસ રહી તેમાં માંડ 5 દાડા એ ઘરે રહ્યા હોય તો, ને ઘેર હોય ત્યારે રાત્રે 10 વાગ્યા પહેલાં કદી વહેલા આવ્યા હતા. એમને એમના વેપારમાં ધ્યાન, ત્યાં બેન સાથે હસીને વાત કરવાની ક્યાંથી ફુરસદ મળે. અને બેને એ આવે તોય સુવા જવાની ઉતાવળ કરતી હતી, છતાં માં શું જોઈને જેને હોય તેને કહેતી હશે કે મારી મોટી છોડી બહુ સુખી છે. પણ બળ્યો, માણસ તો સ્વભાવે કેટલો વિચિત્ર છે. બેનના મનમાં એટલો ઉમળકો નથી જણાતો, છતાં અહીં આવવાનું નામ નથી લેતી, અને સુભદ્રાબેનને એ હાથમાં ને હાથમાં રાખે છે, છતાં હજુ 2 મહિનાની વાર છે તે પહેલાં બિસ્તરા બાંધવાની તૈયારી કરે છે. વળી પાછું એનું મન વિનોદની સરખામણીમાં પડ્યું. ભણતરે એ આ વખતે પાસ થશે એટલે સરખું, અને ભણેલા બધા સરખા નથી હોતા. પેલા રંભાબેને માને તે દિવસે શું કહ્યું હતું? ભણેલા પોતાના જેવી સ્વતંત્રતા, હાસ્ય વિનોદ, મોજ શોખ જોઈએ છે એવી સ્ત્રીઓને પણ મળવી જોઈએ તેમ માને છે. માટે તમે માનતા હો કે મારી શાંતાને ત્યાં વધુ પૈસો છે એટલે એ સુખી છે, પણ જોજો સુશીલા એના કરતાં વધારે સુખી થશે, અને એ નોકરી કરશે એટલે મારે શું દુઃખ છે. પણ હું સુભદ્રા જેવી કદી ન થાઉં, મારા વિનોદને તો હું ફૂલની શૈયામાં સુવાડું. પોતાની પેઠે સુશીલા પણ ઊંઘ્યા વગર પાંસા ઘસ્યા કરે છે એ જોઈ માં બોલી, મારી પેઠે તને માકડ કરડે છે કે શું? પોતાના ભાવ સંતાડતા સુશીલા બોલી, દહીં જાણે ક્યાંનું કશું કરડ્યા કરે છે. માં બબડી, દાડે બીજી લપમાં ગાદલા તડકે નાખવાનું ભૂલી જવાય છે, કાલે જરા એટલું યાદ રાખી કામ કરજે. સુશીલાને થયું, ગાદલાની પેઠે મનને તડકે સૂકવી વિચારો રોકી શકાતા હોય તો કેવું સારું, પણ શરીર તો નિંદ્રામાં નિશ્ચેત થઈ પડી રહ્યું, છતાં મને એને ભ્રમણા ન મૂકી. જાણે સ્વપ્નમાં એનો વિનોદ કહી રહ્યો છે, સુશી હજુ જમવાની કેટલી વાર છે, અને જમતા જમતા જાણે કહેતો હોય, સુશી તું જઈશ ત્યારે મને નહીં ગમે. અને સુશીલાએ ઊંઘમાં જવાબ આપ્યો, પણ હું ક્યાં જવાની છું? પણ સવારના પહોરમાં જાગ્રત અવસ્થામાં એણે જે સાંભળ્યું એથી તો એની છાતી બેસી ગઈ. વિનોદે કહ્યું, શુભી ઊઠને હવે સવાર થયું. સુભદ્રાનું શરીર જોકે 6ઠા મહિનાથી નરમ રહેતું હતું, પણ છેલ્લા 15 દિવસથી એમાં વધારો થયો હતો, એટલે રજાઈમાંથી મોં બહાર કાઢ્યા વગર જ એણે જવાબ આપ્યો, બળ્યું મારું શરીર તો કાલ આખો દાડો સરસામાન ગોઠવવામાં ઉઠબેસ કરી તે સજ્જડ થઈ ગયું છે, જરા સગડી સળગાવો તો હાડકા શેકું તો આરામ થાય. અને જાણે કોઈએ પોતાને ફટકો લગાડ્યો હોય તેમ સુશીલાનું શરીર ઝણઝણી ઉઠ્યું, એનું ઉર્મિતંત્ર હચમચી ગયું. હૃદયમાં લોહીના ધબકારાની ઝડપ વધી ગઈ. મન ફફડી ઉઠ્યું. ચાલ ચાલ મારી બઈ, નણહક આવી દિલરખી ક્યારથી? આવા પ્રેમાળ પતિનો સાથ હોય તો આખો ગઢ તોડી નાખીએ, તો કાલ સેજ ઊંચી નીચી થાય એમાં ઉઠાતું નથી. જા જા, તને માણસની કદર જ નથી, ત્યાં બીજું શું કહું? એ તો એમ માન કે પેલે ભાવ કંઈ પુણ્ય કર્યા હશે, નહીં તો તારા આ ઢંગ જોતા તો આવો પતિ તારા જેવીને ક્યાંથી હોય. અને આ એક જ સપાટે સુભદ્રા તરફનો તેનો ભાવ અલોપ થઈ ગયો. એ કચરો કાઢી બહાર નાખવા આવી ત્યારે વિનોદનો ફરીથી સૂર સંભળાયો. ચાલ હવે કોલસા સળગી ચાલ્યા. વળી ઘડીભર સુશીલા પોતાની જાત વિસરી ધણીપણું અનુભવી રહી. મારા જેવો ધણી હોય તો ડામ જ દે, પછી આવા ચાડા કરવાનું જ ભૂલી જાય. અને જાણે વિનોદને ઠપકો આપતું હોય તેમ એનું મન બબડ્યું. પુરુષ થઈને સાવ નન્યાતર આવું શું ઢીલું મૂકો છો? સ્ત્રીના પ્રત્યે લાગણી રાખવી હોય એટલે આવી ગુલામી કરવાની? કરડવું ન કરડવું એ મન જાણે, પણ ફૂફાડો તો રાખવો કે નહીં? હજુ છડી છે તોય આટલો હુકમ કરે છે, તો કાલે છોકરાની માં થશે ત્યારે કેટલો મિજાજ રાખશે? વળી વિનોદ તો કહેતા કહેશે, પણ લાવ જાણે હું લાત લગાવી દઉં એમ માની એણે દાંત પીસી પગ ઊંચો કર્યો. પણ એટલામાં તો માએ ઘરમાંથી બૂમ મારી, સુશીલા, અત્યારના પોરમાં 100 કામ હોય ને એમ બહાર શા મેળની ઊભી રહી છે? પાણીયારું વિછળતાય એનું મન એના એ જ વિચાર કરી રહ્યું હતું. ના બા ના, મારાથી તો મરવા પડી હોઉં તોય એમને કામ ન બતાવાય. માણસને કંઈ કોઈ જાતની ધરપત હોય છે? આ તો ઠીક છે કે એમને નોકરી મળી છે, નહીં તો ઘેર રહેવાનું હોય તો આખા કુટુંબની તાબેદારી ના ઉઠાવવી પડે. એના કરતાં ભગવાને આટલું સુખ આપ્યું તોય એક પોતાના માણસનું મન ના સચવાય? એ તો મારે એની સાથે રહેવાનું નથી, નહીં તો બતાવત કે તારે વિનોદ છે ને મારે છે, પણ મારાથી 100માં ભાગની તાબેદારી તારાથી ઉઠાવાય છે? વળી પાછું એનું મન પોતે જ જ્યારે સુભદ્રાની માફક પતિ સાથે રહેશે ત્યારે કેટલી વહેલી ઉઠશે, એમના જાગતા પહેલાં પોતે નાહી ધોઈને કેવી પરવારી ગઈ હશે, કે અને એક દાંતણ પાણી કરી રહે તે પહેલાં ચા નાસ્તાની વ્યવસ્થા કેવી કરશે, એ બધાનું સમયપત્રક ગોઠવવામાં ગૂંથાઈ ગયું. બપોરે સુભદ્રા એને પોતાને ત્યાં ઘસડી લાવી. ત્યારે સુશીલાના મનમાં એના તરફનો તિરસ્કાર શમ્યો ન હતો, છતાં એનું મોં તો હસતું જણાતું હતું. સ્ત્રીઓ જેમ પોતાનો સાહિત્ય શણગાર બીજાને બતાવી આનંદ મેળવે છે તેમ સુભદ્રાએ વાત શરૂ કરી. આ બાદલાની સાડી એમણે હું પ્રથમ નોકરી પર સાથે આવી ત્યારે ભેટ આપી હતી. સુભદ્રાના મનને થયું, છતાં તને એની ક્યાં કદર છે? આ બ્લાઉઝ પહેરી હું ઘેર ગઈ ત્યારે તો બહુ ટીકા થઈ હતી. આવાને આવા પૈસા વહુ પાછળ ખર્ચે એટલે ક્યાંથી બચે? આપણે છોડીએને તો 15-15 વર્ષ થવા આવ્યા તોય કોઈ સાસરીમાંથી કપડાં નથી લેતું, અને એને તો ગઈ એવા જ ઘરમાં સીવડાવવા માંડ્યા. એ તો કોઈ પહોંચાતું હશે? પિયરમાંથી બ્લાઉઝ લાવી પહેરે તો ખરી? સુશીલાએ કઠણને ટેકો આપ્યો. મોટી બહેનને ઘેર એટલા પૈસા છે તોય ત્યાંથી ઘરનાએ ખાધેલું પેટમાં ટકવા ન દીધું. સુશીલાના મનમાં જો પાછો શિરપાવ બંધાવ્યો, તમારા ઘરના જાણે એનું તો ઘર જ નહીં, તું તો એમને એમ રહું એ જ મતાની છે. કાને પહેલા ઓપલ બતાવતા સુભદ્રાએ કહ્યું, સીમંત વખતે એમણે 25 રૂપિયાના કરાવ્યા. પ્રથમ તો હું સમજી કે ઘરનાએ ભારે જણસ આપવી પડે, તેને બદલે આ આપીને મને પટાવી લેશે, એટલે મેં કહ્યું મારે તમારા ઓપલ નથી જોઈતા. સુશીલાને થયું, મેર બળ્યા મોની, આટલો ભાવ કરીને આપે છે તે ના કહેતા શરમે ન આવી? સુભદ્રાએ કહ્યું, એમણે કારણ પૂછ્યું એટલે મેં કહ્યું, એમ 25ની સોગાદમાં ઘરનું સર્વ પતાવી દેવા માંગો છો? એમણે હસીને કહ્યું, ઘરનો તો તારો હક હોય જ, તે લેજે ને, આ તો ધાડ મારી તેનો મેડલ આપું છું. સુભદ્રા બોલતા તો બોલી ગઈ પણ શરમાઈ ગઈ. એને એણે પગના છડા બતાવતા વાત બદલી, આ મદ્રાસી કેરીઘાટના છડા અહીં બદલી થતાં પહેલાં 15 દિવસ ઉપર જ લીધા હતા. ત્યાંય પાડોશી તરીકે તમારી જેમ વેપારી હતા, બજારમાં અમસ્તા ફરવા ગયા હતા, ઘાટ ગમી ગયો એટલે નવા છડા હતા તોય આપી દઈ આ લઈ લીધા. રેવાબેને કહ્યું, એમને પૂછ્યા વિના લીધા તો બોલશે નહીં? હું હસીને બોલી, હા તમારી, એમાં એમને શું પૂછવું તું? પહેરવા એમને છે કે મારે? ત્યારે મને કહે, તમે તો જબરા ભાગ્યશાળી છો, મારાથી તો હજુ છોકરાને ઘેર છોકરા છે તોય એમને પૂછ્યા વગર પૈની વસ્તુય ન લેવાય. સુશીલાએ મનમાં કહ્યું, એ શું કહે છે? હું જ એક દાડાનો અનુભવ છે તોય કહું છું કે એમના જેવો પતિ મળો એ વગર ભાગ્યે ન બને, પણ તમે એમની ક્યાં કિંમત છે? નહીં તો મોંમાંથી એમ બોલાય, તમે સગડી સળગાવો પછી હું ઉઠું છું. તે પછી તો માથાના બક્કલ, વેણીનું ફૂલ, સાડીની પીન, કુછીઓનો આંકડો, હાથનો રૂમાલ, ચાંદલાનું કંકુ, માથાનું તેલ વગેરે ઝીણી ઝીણી વસ્તુઓની વિગતમાં બંને એવા તલ્લીન થઈ ગયા કે વિનોદી ઉમરામાં પગ મૂક્યો ત્યાં સુધી વખતનું ભાન પણ ન રહ્યું. અને એને જોતા જેમ શીલવંતી લજ્જાડુને વગર લાજે મર્યાદા સાચવતી ગૃહિણી વડીલ પુરુષ ઘરમાં પ્રવેશતા પોતાનું શરીર સંકોચી નીચી દ્રષ્ટિ રાખી અને પાણીના રેલાની માફક બીજા ખંડમાં રહી જાય તેમ સુશીલા સફાળી ઊભી થઈ બહાર નીકળી ગઈ. સુશીલા પોતાના ઘરમાં આવતી રહી છતાં એના મોં ઉપરની લજ્જા શમી ન હતી, પણ એનું મન તો વિચાર કરીએ જ જતું હતું. એ તો આપણા ઉપર ગમે તેટલો પ્રેમ બતાવે, પણ આમ નરિયા પૈસાનું પાણી કરાતું હશે? પૈસા કમાવા તો ઘર ગામ મૂકી પરદેશ આવ્યા, ને આમ મો શોખમાં પૈસા વાપરી નખાતા હશે? પગાર લાવી આપણા હાથમાં મૂકે એટલે મન ફાવે તેમ ઉડાવી દેવાના? હું તો મને વાપરવા આપ્યા હોય તે ભેગા કરી રકમ કરું. પુરુષ ગમે તેટલા પૈસા કમાય, પણ ઘરમાં સ્ત્રી ત્રેવડ ન કરે તો કદી દીપે ખરું? બારે ને બત્રીસે ઘડી કઈ કોઈની સુખમાં ને સુખમાં જાય છે. વચ્ચે કોઈ સાદું માંદું થયું હોય ભવિષ્યમાં છોકરાનું ખર્ચ પણ વધે. એ વિચાર પ્રવાહને વહેતો અટકાવી માં બોલી, શાક થઈ ગયું છે ત્યારે ક્યારની બોલતી કેમ નથી? અને પોતાના એ વિચારો ઉપર મનમાં હસતા એણે થાળી પીરસવા માંડી. હુંઈ મુઈ શેખ ચલીની જેમ સાસરું દેખ્યા પહેલા છોકરા સુધી પહોંચી ગઈને, અને પોતાની એ મૂર્ખાઈને લઈ પિતા સામે નહીં બેસી શકાય એમ માની એ ભાણું પીરસી બહાર નીકળી ગઈ. ગેલેરીમાં ઊભેલી સુભદ્રાને પૂછ્યું, કેમ જમી લીધું? વિનોદ અંદર કાગળિયા ફેંદે છે. તેની ખાતરી કર્યા પછી સુશીલા સ્થિર ઊભી રહેતા બોલી, ના રે ના, હજુ તો પિતાજીને પીરસી બહાર આવું છું. સુભદ્રાને ઘડી પહેલાંની વિનોદ આવ્યો તે વખતની સુશીલાની વર્ણતું યાદ આવી. એણે કહ્યું, સુશીલા એક વાત કહું? કહો ને. શરમાઈશ નહીં ને? હું શું કામ શરમાવું? ત્યારે એમને જોઈ તું અમસ્તી સંકોચાય છે શું કરવા? એવી તો કેટલાયની મોકડા મળતી આવે, તેમાં આપણે શું? શરમનો પ્રતિકાર શરમથી કરતા એણે કહ્યું, જાઓ જાઓ, એમાં શરમાવાનું શું વળી? ત્યારે એ તને કંઈ ગળી તો ન હતા જવાના કે એકદમ નાઠી? તમને અડચણ ન પડે માટે. અમને શાની અડચણ? એ તો હું શું જાણું? કઈ સુશીલાનો હાથ ગાલ ઉપર આપોઆપ કંઈ ચોટ્યું હોય તેમ લૂછવા લાગ્યું. સુભદ્રા એનો કહેવાના ભાવાર્થ તરત સમજી ગઈ. કેટલાક દિવસનો ગાઢ પરિચય હોય તેમ સ્વાભાવિક રીતે એના ગાલ ઉપર ટપલી મારતા એનાથી બોલાઈ ગયું, લુચ્ચી. આજે સુભદ્રા એના ભાઈ સાથે પિયર જવાની હતી. ગઈકાલે એનો ભાઈ આવ્યો ત્યારથી સુભદ્રાને પતિની મુશ્કેલીઓનો ખ્યાલ અને લાગણી નહીં થઈ હોય તેના કરતાં વિશેષ સુશીલાના હૃદયમાં એણે જગા રોકી હતી. મોટું શહેર હોય તો સારી વિષય મળે, પણ અહીં તો હળીમળીને એક ખીચડ્યા વિશી. બિચારા ગામડાના કોટમાં આવેલા લોકો ન છૂટકી એક ટંગ જમી લે, પણ કાયમ જમવાનું શી રીતે પોષાય? ના ના, એમાં તો રોજ કેટલી ઈયળો બફાતી હશે. તે ખાવું એના કરતાં જેવું આવડે તેવું કાચું કોરું ઘેર બાફી ખાવું વધારે સારું. આ હું બે ઘરની રસોઈ કરવી હોય તો હાથે કરું તેવી છું, પણ માણસ એ ઓછું અપંગ છે. એના દિલમાં દાસતું હોય, એના હાથમાં મદદ કરવાની શક્તિ હોય, સગવડ હોય તો એનાથી સડી સરખી ન હલાવી શકાય. છતાંય લોકો કહે છે કે જાનવર બિચારા અપંગ છે. પિતાજી એમને જમવાનું કહે તો, પણ કયા સંબંધે બે ત્રણ મહિના જમવાનું આમંત્રણ પિતાજી આપે? નરી રસોઈની જ વળી ક્યાં ભાંજગડ કરું છું? પાણીયારોય કોઈ શરત રાખનાર ન હોય તો કંઈ કામ કરે એવી નથી. પુરુષ તો બિચારો એ પાણી ભરી જાય એટલે પીધા કરે, અને કમજા તો ન વાસણ વીછડે કે ઘરનું ન જડે તો ભલી હોય તો એમને એમ પાણી ભરી દે. આપણે ટોક ટોક કરીએ તો એ કપડાં એવા ને એવા પાણીમાં બોળી લાવે છે, તો પછી કોઈ કહેનાર ન હોય તો સાબુ ઘેર લઈ જાય ને કપડાંનો મનખો જ ખરાબ કરે. વાસણ રોજ આપણે ગણી ન જોઈએ તો અઠવાડિયે એકાદ તો ખોઈને જ આવે. વળી વહેલા મોડા આવે એટલે ઘર એમને સોંપવું પડે. અરે ના ના, મારાથી એ કંઈ જોયું નહીં જાય. જમવામાં તો આપણું ન ચાલે, પણ એમની ગેરહાજરીમાં પાણીયારી આવશે ત્યારે હું બરાબર ધ્યાન રાખીશ. પડોશી તરીકે કંઈ એટલું ન થાય, નહીં તો સૂનું ઘર માનીને એ તો ભેલાડી મૂકેશ. તો વિદાય થતી વખતે સુભદ્રાએ કહ્યું, સુશીલા, બીજું તો પડોસણમાં કોણ છે? મારે કંઈ જોઈતું કરતું નાના ભાઈ માટે મંગાવી આપજે, કે પછી આમ છુપાતીને છુપાતી જ રહીશ. અને પોતાના વિનોદ માટે ભલામણ કરતા એણે કહ્યું, એમની શરમ કેમ જાણે તને લાગે છે? નહીં તો અપ્સરાઓ વચ્ચે મૂકીને જતા મને સહેજ પણ બીક ન લાગે. સુશીલાને જવાબ આપવાનું મન થયું. હું કંઈ ઓછી એમની દ્રષ્ટિ મેલી છે એમ કહું છું, પણ એ કંઈ ન બોલી. સુભદ્રાએ કહ્યું, શું કહ્યું સમજીને? સુશીલા મોએ તો નહીં પણ ડોકું ધણાવી જવાબ આપે તે પહેલાં માએ કહ્યું, સુશીલાને કાનમાં શું કહો છો સુભદ્રાબેન? સુભદ્રાએ કહ્યું, બીજું શું, ઘર સૂનું થયું એટલે જોતા રહેવાનું જ તો. માએ કહ્યું, તમ તમારે બેફિકર જાઓ ને, એની ચિંતા જ ન રાખવી. પિતાએ કહ્યું, 2 મહિના અમારે ત્યાં જમે તોય ક્યાં પારકું છે? સુશીલાને થયું, એ આનાકાની કર્યા વગર સ્વીકારી લે તો કેવું સારું. અને કદી સીધી નજરે એની સામે ન જોઈ શકતી એ ત્રાસી નજરે વિનોદ શો જવાબ આપે છે તે સાંભળવા ટાંકી રહી, અને જાણે હા કહો એમ ઇશારો કરતી હોય તેમ એનું માથું 2 વખત હાલી ગયું. પણ વિનોદે કહ્યું, એટલો ભાવ છે તે ઓછો છે? ત્યારે સુશીલાનું હૃદય રડી ઉઠ્યું. ભાવથી પેટ ભરાતું હોય તો તમારે ખાવા જ ન જ કરવું પડે ને? અને જે પરિસ્થિતિ એણે કલ્પી હતી એ સુભદ્રા જતાં પ્રત્યક્ષ ખડી થઈ. સવારમાં ઉઠતા જ એ 2-3 વખત વિનોદની દિનચર્યા જોઈ ગઈ. પરંતુ પથારી ઉઠાવવી, સગડી સળગાવવી, પાણી ગરમ કરવું એ સર્વ કામો તો જૂના થઈ ગયા હતા. પણ સગડી ઉપરની દાળને સંચા વડે ભાગતા જ્યારે એણે એને જોયા ત્યારે પ્રજાવત્સલ રાજા પદભ્રષ્ટ થતા પ્રજા જેટલી ખિન્ન થાય એટલી સુશીલા વિનોદને રસોડામાં બેઠેલો જોઈ હૃદય ભગ્ન થઈ. અને એ દુઃખ ન જોઈ શકવાથી એણે ડોક્યું કર્યું, એવી દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. એને થયું, મારો વિનોદે હું ન હોઉં ત્યારે આવો જ પદભ્રષ્ટ થાય ને, એના કરતાં સુભદ્રાબેને કોઈને અહીં બોલાવ્યું હોત તો શું ખોટું? અને કોઈ ન આવી શકે એમ હોય તો હું તો હતી જ ને, તારે તો રસોઈ કરવા જવામાં કંઈ વાંધોય નહીં. પણ એ તો સુભદ્રાબેને તે દિવસે કહેતા હતા ને કે પહેલી પ્રસૂતિ હતી એટલે આપણે ન જઈએ તો ઠીક, પણ મા બાપને કાયમનું સાસરિયાનું મેણું રહી જાય. શું રિવાજે બળ્યા કર્યા છે. કચેરીમાં જતા વિનોદે ચાવી અંદર નાખતા કહ્યું, મનછાબેન, પાણિયારી આવી નથી, આવે ત્યારે ચાવી આપજો. ચાવીને ઠેકાણે મૂકતા સુશીલા બબડી, એ તો હું એ લુચ્ચી પાણિયારીને ન ઓળખતી હોઉં ત્યારે ને. સુભદ્રાબેન કાલે જવાના છે એ જાણી એણે કેવો તરત વખત બદલ્યો. એના મનમાં કે હવે મને કોઈ પૂછનાર નથી, પણ સુભદ્રાબેન તો જવા દે એવા હતા ને, હું તો ધૂળ કાઢી નાખીશ. અને પાણિયારી આવી એવી જ એને ધમકાવતા સુશીલાએ કહ્યું, કેમ ગંગા, સુભદ્રાબેન ગયા એવો જ ટાઈમ બદલી નાખ્યો? ગંગાએ પોતાનું દુઃખ રડતા કહ્યું, અમારે મજૂરિયા લોકોને વળી શાં ટેમ, આ નાની છોકરીને જરા રાતનું વધારે થયું છે એટલે સવારમાં ન અવાયું. જાણે હું સમજું છું એમ કહેતી હોય તેમ સુશીલાએ કહ્યું. ગંગાએ કહ્યું, ચાવી લાવો જોઈ. સુશીલાએ કહ્યું, ચાલને હું ઉઘાડી આપું છું. અને સુભદ્રાની ખાલી પડેલી જગ્યા ઉપરનો કામ ચલાવ ચાર્જ એણે સંભાળી લીધો. એ કમલદાર બદલાઈ નવો આવે ત્યારે પોતાનો પ્રભાવ પાડવા નીચલા નોકરોને એક ઉપર એક સૂચના કરવા માંડે. જાણે પહેલાં એ લોકો જેમ ચલાવતા તેમ હવે નહીં ચાલે એની માફક સુશીલાએ ગંગાને સૂચનાઓ આપવા માંડી. જો ગંગા, સુભદ્રાબેન ગયા એટલે તું જાણે છે કે પુરુષને ઘરના કામને જાજી ગમ નહીં, માટે બેડા બરાબર વીછળી કરીને ભરવા. અને ગંગા પાણીનું બેડું લઈ બહાર ગઈ એટલે એણે રસોડાના વાસણ સાફ કરવા મૂક્યા હતા તેની વિઝિટ કરવી શરૂ કરી. વધેલી દાળમાં એણે હાથ ઘાલી જોયો તો ઓગળ્યા વગરના બધા કકડા નીચે બેસી ગયા હતા. ભાર નીચે ચોંટીને સજ્જડ થઈ ગયો હતો. કુતૂહલથી એણે પેટી ખોલી જોઈ તો અંદર વધેલી ભાખરીનો આકાર જોઈ એ મોંમાં આંગળી ઘાલી ગઈ. બાપ રે, આટલી બધી જાડી તે શેં ખાધી જાય ને, બળ્યો એનો ઢંગે કેવો છે, એક ખૂણો ઉત્તરમાં તો એક પશ્ચિમમાં. ચોકડીમાં પલાળેલું ધોત્યું જોતા એને થયું, આમ સવારનું ભીનું કપડું સાંજ સુધી પડી રહે એટલે કોઈ ગયા વગર રહે, પણ આ તો વહેલી હવે આવવાની જ નહીં, આના કરતાં પંચું પલાળીને નાહવું એ જ સારું. અને ગંગા પાણીનું એક બેડું ભરીને આવી એટલે બીજી સૂચના આપી, જો ગંગા, આ ધોત્યું સવારનું કોહે છે માટે એને પહેલું ધોઈ નાખ. ગંગાએ સાબુ માંગ્યો એટલે એણે તાકામાંથી લાવતા કહ્યું, તું પહેલાં એઠા વાસણમાં પાણી રેડ એટલે બધું ચોંટી ગયું છે તે ઉખડી જાય, ત્યાં સુધીમાં હું સાબુ દઈ આપું છું. ગંગા બબડી, ઓ મારી બઈ, આ તો ઓઝા કરતા ગધેડી ડઈ. અને વાસણ અને કપડાં લઈએ ચાલી. એટલે સુશીલાએ બીજી સૂચના આપી, ધોતિયું બહુ ટીપતી નહીં, નહીં તો એ તો પાતળું પાણી જેવું છે એટલે ફસકી જશે. આ આટલા બધા ચીબાવલા વેડા શું કામ કરતી હશે એમ મનમાં ગણગણી ગંગા આગળ જાય ત્યાં તો સુશીલા વધુ ઉતાવળી બોલી, વાસણ પાછી મૂકતી ના આવું. હવે ગંગાથી એ સહ્યું ન ગયું. એણે સ્પષ્ટ પણ કોઈ ન સાંભળે તેમ કહ્યું, આટલા બધા ચાડા કર્યા કરતાં સીધી ઘરમાં જ બેસી જાને એટલે નિકાલ મટે. અને સુભદ્રા હતી ત્યાં સુધી એને ખ્યાલ નહોતો આવ્યો તે આંખ આગળ ભજવા તો લાગ્યો. જરૂર જરૂર, આજની નખરાળી છોકરીઓ ચૂકે જ નહીં. એવું ના હોય તો એને નહીં સગવું નહીં સાગવું તો એ આટલી બધી પેણ શું કરવી જોઈએ. એ બિચારી આવશે ત્યાં સુધીમાં તો ભલી હશે તો એના ધણીને જ પચાવી પાડશે. વળી એને મન વાળ્યું, આપણે શી રીતે લોકોની પંચાત, આપણે તો કામ સાથે કામ, એમાં જો એ બહુ કટકટ કરશે તો બે દાડા સાંભળીશ પછી તો રોકડું જ પરખાવી દઈશ. એટલું બધું દસતું હોય તો ઘરમાં બેસીને કરી લે ને, કોણ તને ના કહે છે. ત્યારે સુશીલા એના તરંગોમાં વિહરતી હતી, વાસણ લાવે તેમાં શું રંધાયું, પછાડ પછાડ કરી ગોબા ના પડે તે જોવાનું રહ્યું ને. કાચના વાસણ તો હું જ ધોઈને મૂકી દઈશ, એટલી ભાંગવા કરવાની ચિંતા જ નહીં. એ ગંગા આવે ત્યાં સુધીમાં તો ઓરડો વાળેલો હતો, છતાં ફરીથી વાળી જુડીને સાફ કર્યું, ખીટીએ ભરવેલા કપડાં ઝાડી નાખ્યા, કેલેન્ડરનું પાનું ફાડ્યું, ટેબલ ઉપર કાગળો પડ્યા હતા તે સરખા કરી ઉપર બાજુમાં પડેલી ચોપડી મૂકી દાબી દીધા. ગંગાએ એ બધો ફેરફાર જોઈ લીધો અને સૂનું ઘર પડતા પોતે ફાવશે તે આશા નિષ્ફળ જવાથી કે સુશીલાની ખોટી ટોકથી ગમે તેમ પણ એ જતી વખતે એના ભણી તીક્ષ્ણ નજર ફેંકતી ગઈ. પણ એ સર્વ કરતા સુભદ્રાના પુત્ર જન્મની ખુશાલીનો હર્ષ સુશીલાથી ઢાંક્યો ઢંકાયો નહીં. વિનોદ કચેરીમાં આવતા આંગણામાં પિતાજી સાથે વાત કરતો એ સાંભળી લેતા સુશીલા કૂદતી છલાંગો ભરતી અંદર દોડી. સાસરે જવા લાયક છોકરી આમ બાળકોની પેટે કુદાકૂદ કરે એ અસભ્ય માની માએ રોષ કરતા કહ્યું, તને કેટલી વખત કહ્યું છે કે તું તે કંઈ હવે નાની છે તે આમ હેલાડા ભર્યા કરે છે. અંતરનો ભાવ વ્યક્ત કરતા એ બોલી, એવું ખુશ થવા જેવું હોય તો કૂદવી પડાય, એવી તે શી વધામણી છે. સુભદ્રાબેનને પુત્ર જન્મ્યો, માને આનંદ થયો. એણે પૂછ્યું, કોણે કહ્યું. સુશીલાએ જવાબ તાળતા કહ્યું, એ બધીએ તારે પંચાત, ક્યાં સુધીમાં પિતાએ વધાઈ ખાધી, સાંભળે છે કે સુભદ્રાબેનને પુત્ર જન્મ્યો એ કહો છો ને. માએ આગળથી ઝડપી લીધું, તને કોણે કહ્યું. આ નોય તમારી લાડલી, તમને બહાર વાત કરતા સાંભળ્યા હશે તે તરત કૂદતી કૂદતી કહી ગઈ. અને સુભદ્રાબેન ક્યારે આવે તે પુત્રને ઝડપી લઉં તેની જ માળા જપતી સુશીલાને એમને આવવાની બે દિવસની વાર હતી. ત્યારથી જ તો ઊંઘમાં નાના નાના હાથ એના ભણી લંબાતા હોય તેવો ભાસ થતો. વળી એટલું નાનું બાળકે સુભદ્રા આવી ત્યારે કેટલાય લેવા હાથ લંબાવ્યા પણ કોઈની પાસે ન જતા સુશીલાની સાથે જૂની ઓળખાણ હોય તેમ એની સોળમાં સંતાઈ ગયું. સુશીલા જોકે બધાના દેખતા એના મોંનો આકાર બરોબર મેળવી ન શકી પણ એકાંતમાં નકલની મૂળ પ્રત સાથે મેળવણી કરતી હોય તેમ એના અંગ ઉપાંગ મેળવવા લાગી. નાક તો એના જેવું અણિયાળું જ છે, આંખ જરા મોટી છે કે શું. ના ના, એ તો હજુ બાળક એટલે લાગે, જબડો ભાગ્યશાળી લાગે છે, કપાળ કેટલું મોટું છે, પણ ટાળ્યો થશે કે શું, માથે વાળ બહુ જણાતા નથી, મો ગોળ લાડવા જેવું છે હે ને. બધું તો બધું પણ દાઢીનો ખાડોય બાકી નહીં રહી ગયો ને. એને હસતો જોઈ એણે કહ્યું, લુચ્ચા શું હસે છે. એને તૂટ્યું વળેલા પગ સાથે હાથનું માપ લેતા હાથ ઢીચણથી નીચે ગયેલા જોઈ એ હર્ષઘેલી થઈ ગઈ અને માને વધારે ખાવા દોડી, બા બા જો તો ખરી આના હાથ તો ઢીચણથી નીચા છે. વગર જોઈએ માએ પ્રતિકાર કર્યો, શું ગાંડા જેવી વાત કરે છે, પણ જો તો ખરી, જો તું તારી મેળે. માએ એની મૂર્ખામીમાં સાથ ન આપ્યું પણ પોતાનું સત્ય સાબિત કરવા માપી બતાવવા ગઈ. ત્યાં તો એણે પગ લાંબા કરી નાખ્યા. એને મીઠી મધુરી ટપલી મારતા સુશીલાએ કહ્યું, આવડો છે પણ કેવી એની મા જેવો પાક્કો છે, તે વખતે ટૂંટ્યું વાળી દીધું હતું તે હું તો ભૂલી જ ગઈ. અને ચોડા ચોડા થતાં એ રડવા જેવો થાય એ પહેલાં એ સુભદ્રાને આપવા ગઈ. લ્યો અને ધવરાવ ભૂખ્યો થયો છે. સુભદ્રાને સુશીલાની શરમાળ વૃત્તિ યાદ આવી એટલે પિયરમાં જે હોય તે ભાણાનું મો એના બાપ જેવું છે કહેતું એ સાંભળી આવ્યું. એણે પૂછ્યું, સુશીલા, આનું મો કોના જેવું છે? તમારા જેવું વળી, સુશીલાએ ભાવ છુપાવતા કહ્યું. જો વળી, હજુ એની એ શરમ કે? શેની શરમ? મને તે લાગ્યું એવું કહ્યું. સાચું બોલે છે, તમે માનો એમ. હું તો કહું છું કે તું જૂઠું બોલે છે. તો એમ, સુશીલાથી હસી જવાયું. જા જા, એમ શરમ રાખે ત્યાં ઓછું નભવાનું છે. સુશીલાએ કંઈ જવાબ ન આપ્યો એટલે સુભદ્રાએ કહ્યું, જે હોય તે એના બાપ જેવું મોં કહે છે, ને તું મારું નામ દે તે હું કેમ માનું? સુશીલા કહે છે, ત્યારે જાણીને શું કરવા પૂછો છો? ને ત્યાં તો બચ્ચુએ સુશીલાને મોંએ બાચકો ભરવા માંડ્યો એટલે એણે કહ્યું, આટલો છોકરોએ માનું ઉપરાણું લઈ મને મારે છે ને? સુભદ્રાએ કહ્યું, જુઠ્ઠું બોલે એટલે મારે જ તો. અને સુભદ્રાના આવતા ઘરનો કામ ચલાવ લીધેલો ચાર્જ પાછો સોંપી એણે બચ્ચુનો લગભગ સંપૂર્ણ કબજો લઈ લીધો. જો જબલાને સેટ ડાઘો પડ્યો હોય તો તરત બદલી નાખતા એ સુભદ્રાને કહેતી, જબલું કેટલું બધું મેલું થયું છે પણ બદલતાય નથી ને. સુભદ્રા એની લાગણીને સમજી કહેતી, તું છે પછી મારે સેની સી પંચાત. એની આંખોમાં મેસ ઘાલવા એ વળગતી ત્યારે મા એને ટોકતી, રેવા દે તારું ડાહપણ, કંઈ ઉજજૂડ કરતા તેની આંખ ઝુકાવીશ. આછા વાળની ઓળી પાથી પાડવાના એ વ્યર્થ પ્રયત્ન કરતી ત્યારે સુભદ્રા એની ઘેલછાને હસતી, તું એને માથે ક્યાં વાળ જુએ છે કે ક્યારની પાથી પાડવા મથે છે? એક દિવસ સુશીલાની એ ઘેલછા વિશે સુભદ્રાને મનછાબેન વાત કરતા હતા. મા બોલી, મુઈને તમારો છોકરો જોઈને શું ઘેલું લાગ્યું છે કે હું ટોકટી રહું છું તો એ નજર ચૂકવી એને રમાડી જાય ત્યારે એને જંપ વળે છે. સુભદ્રા કહે છે, પણ ટોકો છો શું કરવા? મા કહે છે, સમજ્યા વગરનું ડાપણ કરે ત્યારે ના કેવું પડે? તે દિવસે તમે રે ચાપતા હતા ત્યારે મેં એને બોલતી સાંભળી, આટલી બધી દવા પવાતી હશે તે મેં એને કહ્યું. મા કરતાં તું વધારે ડાય છે કે ડાપણ કરતી હતી? તે ઉલટી પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે મને કહે, તું એ બા જોયા વગર શું બોલતી હશે? ખસ્સો ચમચો ભરીને એવડા છોકરાને પાય તે એ વેઠે? પણ મેં કહ્યું, તને એની સી ગતાગમ કે એ વેઠે કે ના વેઠે? એક વખત તો એ શરમાઈ ગઈ, પણ બોલે બંધાય એવી ક્યાં છે? કહે, નાના ભાઈને તું કેટલી દવા પાતી એ કંઈ મેં નથી જોઈ, ને હુંય મુઈનું ડાપણ સાંભળી કંઈ ન બોલી. સુભદ્રાએ કહ્યું, આમ તો એ જબરી કાળજી રાખે છે. કાનના મૂળ આગળ બે દિવસ પાવડર છાંટવા ભૂલી ગઈ ને સહેજ કહવારો લાગ્યો ત્યાંથી રોજ મેં પાવડર છાંટ્યો હોય તોય ફરી છાંટ્યા વગર નથી રહેતી. માએ કહ્યું, છોકરા તો એને નાનપણથી જ બહુ વાલા છે, પણ તમારા છોકરાને જોઈને તો એ ગાંડી જ બની ગઈ છે. આમ સુશીલા બચ્ચુની કાળજી રાખતી એટલું જ નહીં, પણ એને રડતો દેખીને એ સાનભાન ભૂલી જતી. પોતે એની મા હોય ને સુભદ્રાને સાચવવા માટે આયા રાખી હોય તેમે એને વળતા પોતાની જાત ભૂલી જતી. સુભદ્રાબેન, આમ ક્યારનોય રડી મરે છે ને તમે શું મોતી પરોવો છો? એ તો આખો દિવસ રડે માટે કામ મૂકી દેવાય, ને એના કરતાં કામ કેવું જબરું છે? અને જે વિનોદની એ પૂરેપૂરી સગવડ સાચવવાની ઈચ્છા રાખતી હતી તે ઢીલી પડી હોય તેમ સુભદ્રા રસોઈનું બહાનું કાઢતી ત્યારે એ બચાવે સુશીલા માન્ય ન કરતી. એવું હોય તો એક દિવસ રોટલી વગર ભૂખે મરી જવાય છે. સુભદ્રા હસીને કહેતી, છોકરું તો રાજાનું રડ્યા વગર મોટું નથી થવાનું. સુશીલા છેલ્લી ચેતવણી આપતી, જુઓ સુભદ્રાબેન, કહેનાર કહી રહ્યા, હવે બચ્ચુને રડાવશો તો હું તમારી સાથે લડ્યા વગર નહીં રહું. સુભદ્રા હસતા હસતા જવાબ દેતી, અત્યારે જ વડને એટલે હું જોઉં તો ખરી. અને ઘણી વખત તો સુભદ્રા વિનોદ ઘેર હોય ત્યારે સુશીલા આવી શકશે નહીં એમ જાણતી એટલે એને ખીજવવા જાણી જોઈને બચ્ચુને રડતો છાનો રાખતી નહીં. જોકે વિનોદના ગયા પછી સુશીલાનો રોષ વહોરી લેવો પડતો. સુભદ્રા હસતી, આટલી બધી લાગણી અત્યારે થાય છે ત્યારે તે વખતે કેમ ન આવી? સુશીલા હથિયારને મ્યાન કરતા કહેતી, બહુ અત્યાચાર કરશો તો મને આવતા કંઈ શરમ આવવાની છે? અને ખરેખર એવો પ્રસંગ આવ્યા વગર ન રહ્યો. વિનોદીના કાગળિયા લખ્યા કરતો હતો. સુભદ્રા રસોડામાં ગડમથલ કરતી હતી અને બચ્ચું પારણામાં રહ્યો રહ્યો ચીસો પાડતો હતો. સુશીલાથી એની ચીસો ન સહી શકાય એ વિનોદની હાજરીનો ખ્યાલ ભૂલી, સુભદ્રાબેન તમે માં છો કે? બોલતી એ ઘરમાં એટલી ઝડપે દાખલ થઈ કે વિનોદને જોઈ એને પાછા વળવાનો અવસર ન રહ્યો. હા, એની જીભ તો અટકી જ ગઈ અને પારણામાંથી એને શકરાબાજની ઝડપે ઉચકીએ બહાર નીકળી ગઈ. છતાં આપદધર્મ વખતે શીલવંતી ગૃહિણી સંકોચ છોડી મેદાને પડે છે તેમ બચુના મંદવાડ વખતે એણે વિનોદની હાજરીમાં ત્યાં બેસી રહેવા માંડ્યું. સુભદ્રા બીજે કામે હોય તો વિનોદના હાથમાંથી અવળી નજરે દવાઈ લેવા લાગી. છેવટ એની ચાકરીના ઉજાગરામાં સુભદ્રાને તાવ આવી ગયો ત્યારે વિનોદ સાથે બચુને લઈ એ દવાખાને જઈ આવી. અને આ માંદગીમાંથી બચ્યા પછી તો સુશીલા સુભદ્રાના ખોરાકની કાળજી લેવા લાગી. ભીનાનું શાક ન ખાતા એ તો નર્યું પિત્તનું ઘર, મેં તો ચાખ્યું જ નથી. તમારું ભલું પૂછવું, તે દાડે દહીં ચાખ્યું એમાં કેટલું થઈ ગયું હતું? પણ મને કંઈ એમ ખબર હતી કે સહેજ ચાખ્યામાં એટલું બધું થઈ જશે. એ વાત જવા દો, પણ તે દાડે હું ના હો તો કેળું તો ખાત જ ને. બળ્યો જીવ એવો છે કે ચાખ્યા વગર જમ પડતો નથી. અને જાણે કહેતી હોય કે માંદો પડે તો વચ વેગડે તમારે શું, હું તો છોકરો ખોઈ જ બેસું ને. તમને તો ચાખવાનું મન થાય જ તો, માંદો પડે તો તમારે શું, તમે જોડે ખાટલો ઢાળી સૂઈ જાઓ એટલે બીજાને વચ વેગડે ઉપાધિ. સુભદ્રાએ એનો સ્વીકાર કરતા કહ્યું, એ તો ખરું, તે વખતે તારે કેટલી ચાકરી કરવી પડી હતી. સુશીલાએ પોતાનો ભાવ સંતાડતા કહ્યું, લ્યો આ તો કહ્યું એટલે મારા ઉપર જ લઈ ગયા, પણ તે વગર બીજાને ઓછી હેરાનગતિ વેઠવી પડે છે. સુભદ્રા બીજાનો અર્થ સમજી ગઈ એટલે બોલી, એમ હેરાનગતિ વગર અમસ્તુ બાપ થવાય છે? આપણે 9 મહિના પેટમાં રાખી દુઃખ ભોગવીએ ત્યારે એમને એટલોય લાવો ન મળે? સુભદ્રા તરફનો બધોય અસંતોષ તેણે આજ પહેલી જ વખત એક જ વાક્યમાં સંકોચ સ છતાં વિનોદમાં વાળ્યો. તમારું ચાલે તો એ તમે તો એમને સોંપી દો. સુભદ્રા પહેલી જ વખત આવો મરમાડો ટોણો સાંભળી ગાલ પર ટપલી મારતા બોલી, પાછી બોલતા શીખી. પરીક્ષા પાસ થતાં જ સારી લાગવક હોવાથી સુશીલાના વરને નોકરી મળી ગઈ. જે ઈચ્છા બાપે રાખી હતી તે સફળ થઈ. જે હૈયું પીયું ઝંખતું હતું તેને એની પાસે જવાનો શું અવસર મળ્યો. રડતી આંખે અને હસતે હૈયે એને વડાવી ત્યારે સુભદ્રાએ સલાહ આપી, હવે એવી ને એવી શરમાળ ના રહેતી, એમને કેમ રાજી રાખવા એ જરા શીખજે. આંખ લૂછતા લૂછતા એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતું, તું ના મળી હોત તો કદાચ ન શીખી હોત, પણ હવે તો હું તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું.